તારીખ 25/12/1998 શ્રી સમયસાર ગાથા 71 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 346
શ્રી સમયસાર પરમાગમ
હાજી
69-70 ગાથાનો ભાવાર્થ લઈએ કે આ આત્મા જેમ પોતાના જ્ઞાન સ્વભાવ રૂપ પરિણમે છે ત્યારે નિશંકપણે પરિણમે છે. કોઈ જ્ઞાની પોતાના જ્ઞાન સ્વભાવે પરિણમે છે ત્યારે હું જ્ઞાન સ્વભાવે આત્મા છું એમાં એને શંકા હોય એવું કેવી રીતે બને? કેમ કે પ્રત્યક્ષ અનુભવ રૂપ છે પોતાના જ્ઞાનનો. એમ જ જ્ઞાન દશામાં જ્યાં સુધી ક્રોધાદિ રૂપ પણ પરિણમે છે એટલે જ્યારે એને જે પ્રકારનો વિભાવ થાય છે ત્યારે એ પણ નિશંકપણે એમ જ પરિણમે છે કે હું આવો છું, હું આવો છું, હું માણસ છું અને મને આવા ભાવો થાય છે. મનુષ્યને યોગ્ય જે ભાવો થાય છે, મારા ઉદયને યોગ્ય જે ઉદય ભાવો થાય છે એવો જ હું છું, એવા ઉદયવાળો જ હું છું. આ મારો ઉદય છે, એવા ઉદયવાળો હું છું. એટલે ઉદય ભાવે જે પરિણમે છે, ક્રોધાદિ ભાવ એટલે ઉદય ભાવ, ઉદય ભાવે જે પરિણમે છે ત્યારે પણ એ નિશંક જ પરિણમે છે. એમાં એને શંકા નથી પડતી કે હું આવો હોઈશ કે નહીં હો. પડે છે અનુભવને તપાસી જુઓ, અનુભવને તપાસો તો એમ લાગશે ત્યારે આમાં તો કાંઈ શંકા જ નથી પડી. તન્મય થઈને પરિણમવાનું થાય છે ઉદય ભાવે. ત્યારે એ જ્ઞાનમાં અને ક્રોધાદિમાં ભેદ જાણતો નથી. એટલે કે આત્મા જે જ્ઞાન સ્વરૂપી છે અને આ ક્રોધાદિ ભાવ છે એ જુદી જાતના છે એવું એને બિલકુલ લાગતું નથી. ઉદય ભાવમાં તન્મય થઈને તે રૂપ થઈને પરિણમતા, તદરૂપ થઈને પરિણમતા જરા પણ બે વચ્ચે તફાવત જણાતો નથી, અનુભવાતો નથી. ત્યાં સુધી જ્યાં સુધી આવું પરિણમન છે ત્યાં સુધી જીવ કરતા થઈને કર્મ બાંધવાની પ્રવૃત્તિ કરે છે. જીવ પોતે કરતા થઈને સ્વતંત્રપણે કર્મ બાંધે છે, કોઈના કારણે નહીં, ઉદયના કારણે નહીં. ઉદયમાં બે છે, અચેત પદાર્થો પણ છે અને સચેત પદાર્થો પણ છે. પણ ઉદયના કારણે આ જીવ કર્મ નથી બાંધતો. જે કાંઈ કર્મ બાંધે છે એ પોતાના અજ્ઞાન ભાવને લઈને બાંધે છે અને તે ક્રોધાદિ રૂપ પરિણામ તો તે પોતે કરતા છે અને ક્રોધાદિ તેનું કર્મ છે અને એના નિમિત્તે દ્રવકર્મ બંધાય છે નવા. અનાદિ અજ્ઞાનથી આ રીતે કરતા કર્મની જીવની પ્રવૃત્તિ ચાલી રહી છે. કરતા કર્મની પ્રવૃત્તિથી નવો કર્મ બનશે અને એ બંધનો પાછો ઉદય આવે ત્યારે એના નિમિત્તે પાછો આ જીવ ફરીને અજ્ઞાન ભાવે ઉદય ભાવે પરિણમે છે. એ પ્રમાણે ચક્કર આખું કર્મ બંધનું ચાલ્યા કરે છે. નવા કર્મ બાંધે છે એ પાછા ઉદય આવે છે ત્યારે જૂના કર્મ બાંધેલા જૂના કર્મ પણ તે જ ઉદય આવે છે. જીવ પાછો ફરીને નવા કર્મ બાંધે છે. આવી રીતે જીવનું સંસાર ચક્ર પરિભ્રમણનું ચાલ્યા જ કરે છે. હવે પૂછે છે કે આ પ્રમાણે જો પ્રવૃત્તિ કરતા કર્મની ને સંસારની ચાલ્યા જ કરતી હોય તો એનો અભાવ ક્યારે થાય?
બરાબર,
તેનો અભાવ કેવી રીતે થાય? શું કરવાથી એનો અભાવ થાય? શું ક્યાંક એનો રસ્તો કાઢો? આ તો મુશ્કેલી વાળી વાત છે. ઉદય આવે, જીવ તન્મય થઈને પરિણમે, તે બાંધે, વળી એવો જ પાછો ઉદય આવે. આ તો કઈ છૂટવાનો રસ્તો નથી. શું કઈ એનો? તો કે છે એનો રસ્તો, એ બતાવે છે. એવા પ્રશ્નના ઉત્તર રૂપે આ 71મી ગાથા કહે છે. જૈયાય મેણ જીવેણ અપણો આસમાણય તહેવ નાદમ હોદી વિશેષ અંતરમ તું તૈયા નો બંધો છે. જ્યારે આ જીવ આત્માના અને આશ્રવોના તફાવત અને ભેદને જાણે છે ત્યારે તેને બંધન થતું નથી. સાદી ભાષામાં વાત કરીશ, કથાર્થમાં તો કેમ કે આ તો સૂત્રનો અર્થ છે. ગાથા એટલે સૂત્ર. સૂત્ર એટલે શું? થોડા શબ્દોમાં ઘણું કહેવાનો સામર્થ્ય જે શબ્દોમાં હોય, થોડા શબ્દોમાં ઘણું સમાવી દેવાનું સામર્થ્ય જે શબ્દમાં હોય એને સૂત્ર કહેવાય છે. અને એ સૂત્રની અંદર અનુભવ સિદ્ધ થયેલા સિદ્ધાંતોનું પ્રતિપાદન હોય છે. એટલે સાદી ભાષામાં ગાથાનો અર્થ તો લાગે, પણ એની અંદર જે પરિણમનની ખૂબી છે એ આ ગાથામાં અમૃતચંદ્રાચાર્ય બહુ સરસ બતાવી છે. પરિણમનની એટલે પ્રયોગની ખૂબી છે. આ ગાથા પ્રયોગ ઉપર ત્યાં વિશેષપણે જાય છે. ફરીથી ગાથાર્થ, કે જ્યારે આ જીવ આત્માના અને આશ્રવોના ભેદને જાણે ત્યારે એને બંધ થતો નથી. તો આગલી ગાથાઓ બે ગાથામાં એમ કીધું કે આત્મા અને આશ્રવોના ભેદને જ્યાં સુધી નહોતો જાણતો ત્યાં સુધી બંધાતો હતો. હવે આત્મા અને આશ્રમના ભેદને જાણે છે એટલે બંધાતો નથી. હવે જાણે છે એમાં કઈ રીતે જાણે છે એ એક મહત્વપૂર્ણ અને રહસ્યભૂત વાત છે. એ ખોલી છે એમણે આ ગાથાની ટીકામાં. વાત સાદી લાગે કે આત્મા અને આશ્રમ જુદી જુદી જાતના છે એમ જાણે તો એને બંધ ન થાય. તો એ તો અમે જાણ્યું, બરાબર છે. રાગ દ્વેષ મોહ આશ્રમ ભાવ છે એ જુદી જાત છે. જ્ઞાન દર્શન આનંદ ચારિત્ર એ બધા જુદી જાત છે, એ તો જાણીએ છીએ. તો અમને કર્મબંધ ન થાય ને કે એમ નહીં, અમે જુદા જુદા સમજીએ છીએ, જાણીએ છીએ. કઈ રીતે જાણવું એ આમાં મોટી વાત છે. શું જાણે છે એટલે શું? કે જુદો પડીને જુદો અનુભવીને જાણે છે. એ જુદો પડવું કેવી રીતે, જુદો અનુભવ કરવો કેવી રીતે, એ પ્રયોગનો ચિતાર આ ગાથાની ટીકામાં આચાર્યશ્રી બહુ સરસ કર્યો છે. ટીકા: આ જગતમાં વસ્તુ છે તે સ્વભાવ માત્ર છે. હવે અમૃતચંદ્ર આચાર્ય છે, એમને કોઈ પણ વાત જે કહેવી છે એ કહેવામાં, એમની કહેવાની પદ્ધતિમાં વિજ્ઞાનની મુખ્યતા છે અને કારણ કાર્યની મુખ્યતા છે. એટલે બે પ્રકરણ એમાં ઇન્વોલ્વ થાય છે, એક સાયન્સ અને એક લોજિક. કારણ કાર્ય છે એ લોજિકમાં જાય છે. શું અધ્યાત્મ શાસ્ત્રમાં આ બંનેની પ્રધાનતા હંમેશા હોય છે. વસ્તુના સ્વરૂપના વિજ્ઞાનની અને ન્યાયની. કેમ કે વિજ્ઞાનમાંથી કોઈ ઊંધું લે, એક જગ્યાએથી બે વાત નીકળે ને, અવળીનું અવળી, તો જે અવળી વાત છે એ ન્યાય સંપન્ન નથી. સવળી વાત છે એ ન્યાય સંપન્ન છે. એટલે ન્યાય સાથે સાથે હોવો જ જોઈએ. એકલું સ્વરૂપ જ્ઞાન કામ ન આવે, એકલો ન્યાય કામ ન આવે. બેનું કોઓર્ડિનેશન કરવું જોઈએ અને હોવું જોઈએ. અને અમૃતચંદ્રાચાર્યની એ પદ્ધતિ છે. અથવા આપણા જે મહાન દિગંબર આચાર્યો થઈ ગયા એની આ પદ્ધતિ છે, ખાસ કરીને અધ્યાત્મ શાસ્ત્રોમાં. કે વસ્તુનું સ્વરૂપનું વિજ્ઞાન પણ એ પ્રતિપાદન કરે છે, એની સાથે ન્યાયને જોડે છે, અને તેથી આત્માનું કેવી રીતે કલ્યાણ થાય, એટલે આત્માને કેવી રીતે ક્લેશ અને અશાંતિ દૂર થાય અને કેવી રીતે આત્મા શાંત દશાને પામે એનો ફલશ્રુતિ છે, એનું રિઝલ્ટ છે. શું
એક પદ્ધતિ છોડવા માટે, એક પદ્ધતિ ઉપાસના કરવા માટે,
ઓલી તો ખોટી જ પદ્ધતિ છે, જે ઉલટું એમાંથી કોઈ લે વસ્તુના સ્વરૂપથી અન્યાયપણે કોઈ વાત ગ્રહણ કરે તો તો વાત તો અવળી થઈ ગઈ, ખોટી થઈ ગઈ, એ તો છોડવી જ જોઈએ, એમ તો થવું જ ન જોઈએ. જો આપણે આત્માને શાંતિ સુખ શાંતિમાં લઈ જવું હોય તો સરળ ચાલવું જોઈએ, સરળતાથી ચાલવું જોઈએ. કૃપાળુ દેવે મોક્ષમાળામાં 24મા પાઠમાં સત્સંગના પત્રમાં, પાઠમાં પત્રની પણ પાઠ છે, 24મો પાઠ સત્સંગનો છે, સત્સંગમાં માટે ઘણી વાતો લખી. એમાં એક વાત કેવી સરસ લખી એમણે કે જ્યાં સરળતાથી સિદ્ધાંતની ચર્ચા થતી હોય તે યથાર્થ સત્સંગ છે. યથાર્થ સત્સંગમાં ઘણી વાતો લખી, એમાંની આ એક વાત છે કે જ્યાં સરળતાથી સિદ્ધાંતની ચર્ચા થતી હોય, કેવળ સિદ્ધાંતની ચર્ચા થતી હોય એમ નહીં, કેમ કે સિદ્ધાંત છે વિજ્ઞાન છે સ્વરૂપનો, સરળતાપૂર્વક થતી હોય, ન્યાયપૂર્વક થતી હોય, આત્માને હિત થાય એવા દ્રષ્ટિકોણથી થતી હોય તો તે સત્સંગ યથાર્થ છે. એવી બધી વાતો લખી છે એમણે 17મા વર્ષે, 17મા વર્ષે એવી બધી વાતો લખી છે એમણે. જે સુધી 70મા વર્ષે આવે કઠણ છે, એમને 17મા વર્ષે આવે છે. જો માથું નમી જાય એવી વાત છે કેટલીક તો. એટલે અહીંયા પણ જીવ કર્મને ક્યારે ન બાંધે એ વાતને નું સ્પષ્ટીકરણ આપવા માટે, એને એક્સપ્લેન કરવા માટે પેલા એ વસ્તુનું વિજ્ઞાન સ્થાપે છે. એટલે પેલા સ્વરૂપના વિજ્ઞાનની વાત કરશે કે આ જગતમાં વસ્તુ છે તે સ્વભાવ માત્ર છે. આ પદ્ધતિએ કોઈ પણ સંપ્રદાયના શાસ્ત્રો નથી લખાણા, એમ આજે જગતને ચેલેન્જ મારીને કહી શકાય, કહી શકીએ માથું ઊંચું રાખીને એવી વાત છે. અમે તો બધા જોયા છે બીજા શાસ્ત્રો, એટલે કહીએ છીએ કોઈ ધર્મશાસ્ત્રોમાં સાયન્સ નથી, લોજિક છે, સાયન્સ નથી. જૈન દર્શનની વિશિષ્ટતા એ છે કે જૈન ધર્મ પોતે જ એબ્સોલ્યુટ સાયન્સ છે, સાયન્સ સિવાય બીજું કાંઈ નથી, વિજ્ઞાન સિવાય બીજું કાંઈ નથી. એટલું બધું ઠોસ અને સજ્જડ એમ જે કાંઈ કહેવું છે એ વિજ્ઞાનના આધારે કહેવું છે. એટલે શાસ્ત્ર પણ વૈજ્ઞાનિક પદ્ધતિથી લખાણા છે. શાસ્ત્ર લખવાની પદ્ધતિ જુઓ કેવી વૈજ્ઞાનિક પદ્ધતિ છે કે આ જગતમાં વસ્તુ છે તે સ્વભાવ માત્ર છે. પદાર્થ વિજ્ઞાનનો પ્રકરણ ખોલ્યું એમણે. વાત ક્યાં લઈ જવી છે? જીવ કર્મ બાંધતો કેવી રીતે અટકે? ગાથાની અંદર જે કહેવાનો ઇન્ટેન્શન છે, આશય છે, એ તો જીવ કર્મ ન બાંધીને સંસારમાંથી રખડતો બંધ થાય, પરિભ્રમણ જન્મ મરણ કરતો દુઃખી થતો બંધ થાય, એ વાતને સમજાવી છે. તો પહેલા એનું વિજ્ઞાન પ્રતિપાદન કરે છે કે એની પાછળ સાયન્સ શું છે. શું? તો કે આ જગતમાં કોઈ પણ વસ્તુ હોય તો વસ્તુ એટલે શું? કે એનો સ્વભાવ. વસ્તુમાંથી એનો સ્વભાવ બાદ કરો એટલે એ વસ્તુ નથી રહેતી. એક ફળ છે, ફ્રૂટ આવે છે ને, દાડમ કે પોપોયું કે જે કાંઈ ચીકું કે ગમે એથી, કે કાગળના ઓલા પેપર પલ્પથી બનાવવામાં આવે છે રમકડું, એનું આર્ટિફિશિયલ ફળ જોવામાં એવું જ લાગે. એ ફળ છે ચીકુને ચીકુ, પોપૈયાને પોપૈયું બનાવ્યું છે, જમરૂખને જમરૂખ બનાવ્યું, દાડમને દાડમ બનાવ્યું છે. એક્ઝેક્ટ બે બાજુમાં રાખો તમે ભૂલી જાઓ કે આમાં આ સાચું ફળ કયું છે, એવું સરસ બનાવ્યું હોય. શું એમાં નથી? ફળનો દેખાવ છે એમાં શું નથી, ફળનો સ્વભાવ નથી, ફળમાં ફળનો સ્વભાવ, ભલે મરચું બનાવ્યું એમાં મરચું નો સ્વભાવ છે, બટકું ભરો ખબર પડે. આ જગત માં કોઈ પણ વસ્તુ છે તે તેના સ્વભાવ માત્ર છે. સ્વભાવ એટલે શું, કેટલું ફાઇન લોજિક છે, શું કે સ્વનું ભવન તે સ્વભાવ છે, અર્થાત પોતાનું જે થવું પરિણમવું તે સ્વભાવ છે. પરિણામની ચર્ચા કરવી કે ન કરવી, સ્વનું થવું પરિણમવું તે તેનો સ્વભાવ છે. કોઈ એમ કે પરિણામની ચર્ચા કરવી ને તો કે તો પછી સ્વભાવની ચર્ચા ન કરવી એવું થઈ ગયું, તો વસ્તુની ચર્ચા ન કરવી એવું થઈ ગયું. કેમ કે જીવ પોતે પણ પરિણામ સ્વભાવી છે, જીવને છે દ્રવ્ય પરિણામ સ્વભાવી છે. પ્રત્યેક ક્ષણે, આમ તો સમયે સમયે, પણ આપણે ક્ષણ પકડીએ છીએ, સમય નથી પકડી શકતો. આખું જગત પરિવર્તનશીલ છે કે ને, છાપા વાળાએ ક્યારે એવી રીતે છાપ્યું કે આજે કોઈ સમાચાર જગતમાં મળતા નથી એટલે છાપું કરું તમારે ઘરે મોકલાવીએ છીએ, હેડિંગ એવી રીતે આવે, નો ન્યૂઝ, બ્લેન્ક પેપર આવે છે એવી રીતે કરું. કેમ કે આખું જગત દરેક ક્ષણે પરિણામનશીલ છે અને જે ફેરફારો થાય છે એનો સમાચાર છે. સમાચાર શું છે, જગતમાં જે ઘટનાઓ ઘટે છે એને બતાવે છે. જગતમાં ક્યારે ઘટનાઓ ઘટતી નથી, એક ક્ષણ એવો નથી કે ઘટનાઓ ઘટતી નથી. કેમ એમ છે કે પદાર્થો પરિણામનશીલ છે, જળ અને ચેતન ક્ષણે 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 અવસ્થાઓ બદલે છે. તપાસો તમારા અનુભવને, તમારો જીવ અવસ્થા બદલે છે કે નથી બદલતો. ઘડીક તમને આ વિચાર આવ્યો, ઘડીક તમને આ વિચાર આવ્યો, ઘડીક તમે હરક કરો છો, ઘડીક તમે શોક કરો છો, અવસ્થા બદલે છે કે નથી બદલતી, ક્ષણે ક્ષણે બદલતી જોવામાં આવે છે. કેમ બદલે છે, એનો સ્વભાવ છે. આપણે ગુમુખ છું અહીં ચેમ્બુરમાં એટમિક સેન્ટર છે ને, બોમ્બેની અંદર પરમાણુનું સંશોધનનું એક ક્ષેત્ર છે ભાભાના નામ ઉપર. આપણો એમએસસી થયેલો, કેમેસ્ટ્રીમાં એ લાઈનમાં ઉતરેલો, એમએસસી વિથ કેમેસ્ટ્રી હતો, ત્યારે અમેરિકા છે છોકરો, એની અંદર ત્યાં રિસર્ચ માટે જતો હતો. એકવાર વાત કરતો હતો, આ વિજ્ઞાન ખરું ને જૈન દર્શનમાં, એટલે કે એ લોકો જેને પરમાણુ કહે છે, મોલેક્યુલ કહે છે સાયન્સની ભાષામાં, એ તો આપણા જૈન દર્શનની અપેક્ષા એ સ્કંદ છે, એટલે ઘણા પરમાણુનો જથ્થો છે. કેમકે એ લોકોની પાસે એટલી સૂક્ષ્મ દ્રષ્ટિ નથી. પણ એ લોકોનો પ્રોબ્લેમ આ ઊભો થયો છે, ક્રુધી પોઈન્ટ વાતી છે, કે આ કેવી રીતે એની ફોર્મ ચેન્જ થઈ જાય છે, અવસ્થાથી અવસ્થાંતર થવું, પર્યાયથી પર્યાયાંતર થવું, રૂપથી રૂપાંતર થવું, એ પરમાણુ એનું ફોર્મ કેવી રીતે ચેન્જ કરે છે. એક સબસ્ટન્સ છે, સબસ્ટન્સ ઇઝ ચેન્જિંગ ઇઝ ફોર્મ, એવું કેવી રીતે કઈ બદલે છે, એ લોકોનો બહુ મોટો પ્રોબ્લેમ છે. આ તો જળ છે એને ખબર પડતી નથી, તો પછી કેવી રીતે બદલે છે, કોણ એને બદલાવે છે, બહુ મોટી સમસ્યા છે અમારે ત્યાં એટોમિક એનર્જીમાં. એટોમિક એનર્જી ઉપર અમારે જે રિસર્ચ ચાલે છે આ એનર્જીના પ્રકરણમાં, આ બહુ મોટી સમસ્યા છે. ત્યારે લાખો કરોડો અબજો વર્ષ પહેલા અથવા ઇનફાઇનાઇટ પીરિયડ પહેલા જૈન દર્શનના શાસ્ત્રો બોલે છે કે પદાર્થ પરિણામનશીલ છે, પરમાણુ પણ પરિણામનશીલ છે,
એ પણ સ્વયં.
કેમ કે એનામાં એવી શક્તિ છે, એ એનો સ્વભાવ છે. શક્તિ કયો કે સ્વભાવ કયો, સ્વભાવ શું કરવા છે એ પ્રશ્ન અસ્થાને છે. સ્વભાવ એટલે વસ્તુનું સહજ સ્વરૂપ અને એ અનાદિથી છે. કોઈ પણ વસ્તુ અનાદિથી હોય કેમ છે એ પ્રશ્ન નથી, છે એટલે છે, હકીકત એ હકીકત છે એટલે છે, અને એ પરિણામનશીલ છે. માટે નિશ્ચયથી હવે અહીંયા ઉતરે છે. માટે નિશ્ચયથી જ્ઞાનનું થવું પરિણમવું તે આત્મા છે. શું કર્યું? માટે નિશ્ચયથી જ્ઞાનનું થવું પરિણમવું તે આત્મા છે, અને ક્રોધાદિક નું થવું પરિણમવું તે ક્રોધાદિક છે. આત્માને ક્યાંથી બતાવ્યો? જ્ઞાનથી. માટે ખરેખર આત્મામાં જે ક્ષણે 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 પોતાની મેળે પોતાની શક્તિથી ઉત્પન્ન થતું જે જ્ઞાનનું થવું, જ્ઞાનનું પરિણમવું, તે જ આત્મા છે. છ પદના પત્રની અંદર આત્મા કરતા છે અને ભોગતા છે એમ કીધું. ત્યારે સમયસર વાંચ્યું હોય એને તર્ક થાય કે કૃપાળુદેવે આત્માને અકર્તા કેમ ન થાય, પછી કરતા કેવી રીતે છે એમાં અકર્તાનું બધું લખી નાખ્યું છે એમણે, પણ પદમાં તો ખાલી આત્મા કરતા છે એટલું જ લખ્યું છે. પછી એને એનું સ્પષ્ટીકરણમાં બધી વાત આવે છે, સ્વભાવે કરીને અકર્તા છે, સ્વભાવ પરિણામનો કરતા છે. પણ જ્ઞાનનું કરતા પણ આત્માને છે, જ્ઞાન આત્મા કરે છે, એનું સ્વાભાવિક કાર્ય છે, અને તે સ્વાભાવિક કાર્ય હોવાથી તેને નિષેધવામાં, જ્ઞાન ક્રિયાને નિષેધવામાં આવતી નથી એ આગલી ગાથામાં એમણે કહી દીધું. હવે તો ત્યાર પછીની વાત આવે છે. જ્ઞાનનું થવું પરિણમવું તે આત્મા છે. ક્ષણે ક્ષણે સ્વયં સહજપણે આપોઆપ ઉત્પન્ન થતા જ્ઞાનને અનુભવો, તમે આત્માને અનુભવશો. કેમ? કે જ્ઞાનનું થવું તે આત્મા છે, જ્ઞાનનું પરિણમવું તે આત્મા છે. નિશ્ચયથી જ્ઞાનનું થવું પરિણમવું તે આત્મા છે. તેનો જ્ઞાનસ્ય ભમનમ ખલુ આત્મા, મૂળ શબ્દ આ રીતે પડ્યા છે. તેન એટલે માટે જ્ઞાનનું થવું તે જ આત્મા છે. નિશ્ચયથી જ્ઞાનનું પરિણમવું તે જ આત્મા છે. આત્મા કેટલો દૂર છે? કેવો છે? જરાય દૂર નથી. પ્રતિક્ષણ સ્વયં જ્ઞાન રૂપે પરિણમે છે. એ જ આત્મા છે, બીજો વિકલ્પ કરવા જેવું નથી. શ્રી ગુરુનું વચનામૃત છે કે ખરેખર આ જે જ્ઞાનનું થવું ને પરિણમવું જે થાય છે ને એ જ આત્મા છે. એ જ તો આત્મા છો. આ સિવાય આત્માનું બીજું કોઈ સ્વરૂપ છે એવું કઈ તારે વિકલ્પ કરવાની જરૂર નથી. વધારે પડતી બુદ્ધિ લગાડીને આડે અવડે જવા જેવું નથી. જે બુદ્ધિ છે વધારે પડતી એને ક્યાંય બીજી રીતે નહીં ઉપયોગ કરવો. શું કરવા તિર્યંચ પામી જાય, શું કરવા તિર્યંચ પામી જાય છે કે આ જ્ઞાનનું થવું પરિણમવું તે આત્મા છે એટલું એ પકડી લીધું છે. એને એની પાસે બીજી બુદ્ધિ નથી વાપરવા માટે, અને આપણી પાસે બીજી બુદ્ધિ છે એટલે હજાર જાતની માથાપડ ઊભી કરીએ છીએ આપણે. તો પછી આનું શું, આનું શું, આ પ્રવચન સારમાં આમ લખ્યું એનું શું, નિયમ સારમાં આમ લખ્યું એનું શું, હું પંચાધ્યાયમાં આમ લખ્યું એનું શું, પરમાત્મા પ્રકાશમાં યોગેન્દ્ર દેવામ કેમ કે છે, ગડબડ કરીએ છે, બહુ મોસ્ટ પ્રેક્ટિકલ વાત છે. આત્માનો અનુભવ કરીને કર્મબંધથી મુક્ત થવું છે ને, પ્રયોજન તો આટલું છે ને. આત્માનો અનુભવ કરીને સંસારના દુઃખોથી મુક્ત થવું છે ને, ક્લેશથી મુક્ત થવું, અશાંતિથી મુક્ત થવું છે ને, તો આટલી જ વાત છે કે આ જે જ્ઞાનનું થવું પરિણમવું છે ને, તે જ આત્મા છે. વાત ત્યાં પૂરી કરતો. નો ફર્ધર ડિસ્કશન. જો પછી એની મજા તો તને શાંતિ થઈ જશે. કોઈ પણ પ્રકારનું અસમાધાન રહીએ તો ચેલેન્જ મારીને કહી શકાય કે લાવો તમને કેવી રીતે શાંતિ નથી થતી, ન શાંતિ કેમ રહીએ છે. આ એક જ પોઈન્ટ ઉપર ચેલેન્જ મારી શકાય એવી વાત છે. અત્યારે તમે તમારા જ્ઞાનના સ્વયં થતા પરિણામના અનુભવનમાં આવો અને તમને તમારે શાંતિ ન થાય તો હું બેઠો છું. ઇન્સ્ટન્ટ રોકડો ધર્મ છે, ઉધારી ધર્મ નથી. આ રોકડીયો ધર્મ છે, હાર્ડ કેશ. અત્યારે તમને શાંતિ થાય, અત્યારે જ તમારી અશાંતિ મટે. ચાલતી અશાંતિ અત્યારે તૂટી જાય. આથી બીજું શું જોઈએ? અને ગમે એવી અશાંતિ તમારી તત્ક્ષણ તૂટતી હોય તો એથી મોટો ચમત્કાર તમારે કયો જોઈએ છે? તો કયો ચૈતન્યના આવા ચમત્કારથી તમારે બીજો કયો મોટો ચમત્કાર જોઈએ? એ કયો બતાવો.
મોટો ચમત્કાર
છે કોઈ જગતમાં હોય તો બતાવો. અરે ચેલેન્જ મારીને કયો કે ટેન્શનની કોઈ દવા છે કે નહીં આ જગતમાં? તો કે ના પાડશે બધા. પીડાની દવા છે, પેઇનકિલર. રોગ થાય એની દવા છે, ટેન્શનની કોઈ દવા નથી. છે આ ચમત્કારી કિલ્લા છે. તમારું ગમે તેવું ટેન્શન એક સેકન્ડમાં ગાયબ થઈ જાય. આ કેવી મોટી વાત. એને એની વેલ્યુ કેટલી, એની કિંમત કેટલી, કે જે ચીજ જગતમાં ક્યાંય મળતી નથી એ તમને મફતમાં મળે. કાંઈ ચાર્જ લીધો તમારી પાસેથી? માગ્યો કાંઈ કે નહીં? નહીતર મુંબઈના સોલિસિટરો કન્સલ્ટેશનના પૈસા કેટલા લીધે છે? નાની પાલખીવાળાને પૂછ્યા મને. અમે કંઈ કેસની ગેરંટી નથી આપી શકતા. નાની પાલખીવાળા એડવાઇઝ આપે, તમારા એડવોકેટને લઈને આવજો, હું એને સમજાવી દઈશ કે એને શું કેવી રીતે પુટઅપ કરવાનો છે. હા, અહીં તો કેસની ગેરંટી છે. તત્ક્ષણ તમારે અશાંતિ જાય ને શાંતિ મળે, મળે ને મળે. અને કોઈ પણ જાતનો ચાર્જ લીધા વિના, નો કન્સલ્ટેશન ચાર્જ. કેમ કે આ તો નિગ્રંથ ગુરુઓ છે, દિગંબરથી નીકળી ગયા છે કેનારા. તમારે કઈ જોતું જ નથી ને. જગ કો દે દી જગ કી નિધિ, આ જગતની સંપત્તિ જગત ભોગવી. અમારે આ હાલ્યા અમે આ જંગલમાં, પાછો વાળીને જોતા નથી કે હું મૂકી દીધું. એ આ લખે છે. કોણ સલાહ આપે છે? દિગંબર સંતો. અને ક્રોધાદિકનું પરિણામ એ ક્રોધાદિક છે, જ્ઞાનનું પરિણામ તે આત્મા છે. ક્રોધાદિક આત્મા નથી એમ એનો અર્થ કીધો. ક્રોધાદિક આત્મા નથી. નવી જ્ઞાનનું જે થવું પરિણમવું છે તે ક્રોધાદિકનું પણ થવું પરિણમવું નથી. મળી જ્ઞાનનું જે પરિણમવું છે એને કુળને કાંઈ સંબંધ નથી. જ્ઞાનનું જે પરિણમવું થવું થાય છે તે ક્રોધાદિકનું પણ થવું પરિણમવું થાય છે એમ તો નથી થતો, તો કે વાત નથી, એ અનુભવ છે. કેવી રીતે? કારણ આપે છે કે જ્ઞાનના થવામાં પરિણમવામાં જ્ઞાન થતું માલુમ પડે છે. જ્ઞાન જે થઈ રહ્યું છે ક્ષણે ક્ષણે એમાં જ્ઞાન થતું માલુમ પડે છે, એમાં ક્રોધાદિક થાય છે એમ માલુમ નથી પડતું એમ કે છે. જોઈ જુઓ તમે, ના માલુમ પડતા નથી. જેમ એટલે શું? વાત ગોળ ગોળ નથી રાખતી. જેમ એટલે એમ છે કે જો તમે જ્ઞાનનું પરિણમન તમારામાં જુઓ તમે, તો જ્ઞાન પોતા પણ થતું માલુમ પડશે. જેમ એટલે કેમ? કે પોતા પણ કરે, હું જ્ઞાન રૂપે પરિણમું છું એમ આવશે એમાં તમને. એટલે શું થયું ખબર છે? તમને તમારું અસ્તિત્વ ગ્રહણ થયું, તમને તમારું શુદ્ધ અસ્તિત્વ ગ્રહણ થયું, તમને તમારું શુદ્ધ જ્ઞાનમય અસ્તિત્વ ગ્રહણ થયું. આમ થયું છે. એ છ પદનું પહેલું પદ આવ્યું, આત્મા છે, અસ્તિત્વમાં છે પણ છે. અસ્તિત્વ એટલે છે, છે એટલે હયાતિ. પહેલું પદ લીધું, આત્મા છે એટલે હું છું. હું કેવો છું? કે હું જ્ઞાનમય છું, સદાય જ્ઞાનમય હોવાને લીધે. અને જોડે પરિણમતા ક્રોધાદિક વિકારો જ્ઞાનમાં નહીં પરિણમતા હોવાને લીધે જ્ઞાન શુદ્ધ રહેશે. જ્ઞાનમાં કોઈ મિલાવટ થતી નથી, એડલ્ટ્રેશન થતું નથી, જ્ઞાન શુદ્ધ રહે છે. એટલે હું શુદ્ધ જ્ઞાનમય છું. એ જ્ઞાન સતત ચાલુ રહે છે. એક સેકન્ડ માટે બંધ કરી દો, નહીં કરી શકો. રાગનો નાશ થશે, જ્ઞાનનો નાશ નહીં થાય. ક્રોધનો નાશ થશે, જ્ઞાનનો નાશ નહીં થાય. સતત જ્ઞાન ચાલે છે. કોઈ પણ જાતના વચ્ચે આંતરો પીડ્યા વિના ઇન્ટરપ્શન નથી, વચ્ચે ક્યાંય વચ્ચે ક્યાંય ખલેલ પીડ્યા વિના જ્ઞાન સતત 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 એનો પ્રવાહ આવ્યા જ કરે છે. એ આત્માની નિત્યતાને પ્રસિદ્ધ કરે છે. આત્મા છે પહેલું પદ, આત્મા નિત્ય છે આ બીજું પદ આવ્યું. આવ્યું કે ન આવ્યું? સમ્યક દર્શનના સર્વોત્કૃષ્ટ નિવાસના નિવાસભૂત આ છ પદ છે. બહુ ઘણા મંથન પછી, અનુભવ અને મંથન પછી આ સંકલ્પના એમણે છ પદની કરી છે. તેવી તેવી વાત નથી. તમે શાસ્ત્રમાંથી આ છ પદની રચના કરવાની તમારી બુદ્ધિ ચાલી કે ન ચાલી વિચાર કરી જુઓ. તમે શાસ્ત્ર ભલે ગમે એટલા માંગતા, એમણે શાસ્ત્ર વાંચ્યા ને આપણે વાંચ્યા, એમણે છ પદની રચના કરી સમ્યક દર્શનનો નિવાસ કરાવવા માટે. આપણે એ તારવીને કાઢી શકાય એમાંથી? એમણે છ પદ કેવા જુદા તારવીને કાઢ્યા, એ એમનું સામર્થ્ય બતાવે છે. કામ તો ગજબ કર્યું છે. હું નવનાગને માપી તો માપવા વાળો નમી જાય એવી વાત છે. જબરજસ્ત વાત છે, તેવી કોઈ વાત નથી. માખણ કાયદો છે જે હજારો શાસ્ત્રો વાંચીને કોઈ ન કાઢી શકે એવી વસ્તુ અમે કાઢીને મૂકી લોકો પાસે. એટલે અહીંયા એમ કહેવું છે કે તું પરિણમનને અનુભવ કર. જ્ઞાનનું જે થવું છે એમાં હું પણ પરિણમું છું. જેમ જ્ઞાન થતું માલુમ પડે છે એમ ક્રોધાદિક થતા માલુમ પડતા નથી. શું ચમત્કાર થાય છે ખબર છે કે હું જ્ઞાનપણે પરિણમું છું, હું જ્ઞાન સ્વરૂપી આત્મા છું એમ આવે છે. તો કે આ જોડે ક્રોધાદિક ભાવ થયા તો કે હું નહીં એમ આવ્યું, કેમ કે એ હું માં નથી. જે જ્ઞાનમાં હું પણ થયું એમાં એ નહોતા, માટે હું પણ નહીં. એટલે એમ કીધું કે જેમ જ્ઞાન થતું માલુમ પડે છે તેમ ક્રોધાદિક પણ થતા માલુમ પડતા નથી. ક્રોધાદિક થતા માલુમ પડે છે પણ તેમ નહીં, જેમ જ્ઞાન તેમ નહીં. આમાં સિચ્યુએશન શું છે, પરિસ્થિતિ શું છે આપણે, કે જીવના પરિણમનમાં જ્ઞાન અને ક્રોધાદિક વિકાસ વિભાવ બે સતત પરિણમે છે. વિકાર છે એ જુદી 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 જાતના છે. કોઈ વખત રાગ થાય છે, કોઈ વખત દ્વેષ થાય છે, કોઈ વખત મોહ થાય છે, કોઈ વખત કાંઈક થાય છે, કોઈ વખત કાંઈક થાય છે. જ્ઞાન એક જાતિનો છે, આવડામાં ઘણા પ્રકાર પડે છે, આમાં એ પ્રકાર કાંઈ નથી પડતા જ્ઞાનમાં. હવે પરિસ્થિતિ છે કે જીવ એ વિકાર વિભાવ ભાવમાં પોતાનો અનુભવ કરે છે. જ્યારે જ્યારે જેવો ઉદય આવે ને ત્યારે એવા ઉદય ભાવે પોતાનો અનુભવ કરે છે. રાગ થાય ત્યારે હું રાગી અને ક્રોધ થાય ત્યારે હું ક્રોધી, મોહ થાય ત્યારે હું મોહી, મનુષ્ય થાય ત્યારે હું માણસ અને પશુ થાય ત્યારે હું પશુ. જ્યારે જ્યારે જેવો ઉદય આવે ને જેવી અવસ્થા થાય એવો જ પોતાને માનીને પરિણમે છે. ત્યારે જ્ઞાન પરિણમતું હોવા છતાં પણ હું જ્ઞાન સ્વરૂપી છું એમ પરિણમન આવતું નથી. શું કરવા આવતું નથી કે પરિસ્થિતિ એવી છે કે જો તમે ઉદય ભાવમાં હું પણ કરો તો જ્ઞાનમાં હું પણ ન કરી શકો, અને જો તમે જ્ઞાનમાં હું પણ કરો તો તમે ઉદય ભાવમાં હું પણ ન કરી શકો. થાય જ નહીં તમને, કરી શકો જ નહીં તમે. આ જે સિચ્યુએશન છે એનો લાભ લેવાનો છે. આ અનિવાર્ય પરિસ્થિતિ છે. એનું નુકસાન ક્યારે છે કે વિભાવ ભાવમાં ઉદય ભાવમાં હું પણ કરો ત્યારે તમે ક્લેશમાં અશાંતિમાં ડૂબી જાવ છો.
પછી જે ક્રોધ ઉપર મારી ઇન્વોલ્વ પણ માટે
એટલા માટે તો એને વિશેષ ભાવ કહે છે. વિભાવ નો અર્થ શું? વિશેષ ભાવ. વિશેષ એટલે શું? ઓવરટેક કરવું. તે આપણે નથી કોઈને કહેતા ભાઈ તમે વધારે પડતું રહેવા દો, દોડ દાપણ નહીં કરો. એમ આ જીવ જ્ઞાન અને ક્રોધ અથવા જ્ઞાન અને વિભાવ બે પ્રકારનું પરિણમન હોવા છતાં જીવ પોતાના જ્ઞાનને ભૂલીને ચૂકીને જ્ઞાનને ઓવરટેક કરીને જ્ઞાનનું ઉલ્લંઘન કરીને ક્રોધાદી ભાવમાં ઉદય ભાવમાં પોતાપણું કરીને દુઃખી થઈ રહ્યો છે અને સંસારમાં ભમી રહ્યો છે. એટલે તેને વિભાવ કીધો છે. વિશેષ ભાવ કીધો તો વિભાવ કીધો એટલે તેને વિભાવ કીધો છે. જ્ઞાન છે એ સ્વભાવ છે. સ્વભાવ છે એ ટંકોટ કિરણ છે. કેવો છે? ટંકોટ કિરણ નો સાદો અર્થ છે કે જેમ તાકણાથી લખેલું ભૂસી ન શકાય, શાયથી લખેલું ભૂસી શકાય, પણ તાકણાથી કોતરેલું ભૂસી ન શકાય. કેમ કે ખોદી ખોદી નાખ્યું, ઉત્કીર્ણ એટલે ખોદવું, તાંકણાથી ઉત્કીર્ણ કરવું એટલે તાંકણાથી ખોદવું. તેમ જ્ઞાનને તમે ભૂસી નથી શકતા. તમારો જે જ્ઞાન સ્વભાવ જ્ઞાયક સ્વભાવ છે એ ટંકો ઉત્કીર્ણ છે, તમે એને ભૂસી નથી શકતા. ભૂસીને બતાવો, ભૂસાડીને હાલો, મારે કાલથી જ્ઞાન નથી, આ ક્ષણથી જ્ઞાન નથી કરવું એમ કહો, બંધ કરી દો તમારા જ્ઞાન, તમે નથી બંધ કરી શકતા. ઉલ્લંઘન ન કરી શકાય એવો જે જ્ઞાન સ્વભાવ, મિથ્યાત્વ અવસ્થામાં અજ્ઞાન અવસ્થામાં એનું ઉલ્લંઘન કરીને આ જીવ વિભાવ ભાવમાં, ઉદય ભાવમાં, ક્રોધાદિ ભાવમાં પોતાપણું કરીને તન્મય થઈને દુઃખી થઈને સંસાર પરિભ્રમણ કરે છે. નહીતર ન્યાય સ્વભાવ ટંકોત કરીને છે. આ જ શાસ્ત્રના નિર્જરાધિકારમાં કેટલી ગાથામાં, સાત આઠ દસ ગાથામાં પોતે ટંકોત્કીર્ણ જ્ઞાયક સ્વભાવ હોવાને લીધે અહીંયાથી જ ગાથા શરૂ, ટીકા શરૂ કરી છે અમૃતચંદ્રાચાર્ય. જે આત્મા પોતાના સ્વભાવનું ઉલ્લંઘન કરતો નથી, સ્વભાવ મર્યાદાને ચૂકતો નથી, સ્વભાવની મર્યાદામાં રહે છે તે સુખી થાય છે. વિભાવની મર્યાદા, સ્વભાવની મર્યાદાનું ઉલ્લંઘન કરીને વિભાવ અને વિકારમાં હું પણ કરીને તન્મયપણે કરીને જાય છે તો દુઃખી થાય છે. વાત રહી મર્યાદામાં રહેવાની. મર્યાદામાં રહેવું ન્યાય છે કે નહીં? તો કે ન્યાય સંપન્ન છે, એ વગર વ્યવસ્થા રહી જ નહીં. ઘરમાં દરેકને પોતાની મર્યાદામાં રહેવું પડે, દીકરાને દીકરાની મર્યાદામાં, બાપને બાપની મર્યાદામાં રહેવું પડે છે કે નહીં? કે ચાલે? ન ચાલે. ઓફિસમાં પણ દરેકને પોતાની મર્યાદામાં રહેવું પડે, સમાજમાં પણ દરેકને પોતાની મર્યાદામાં રહેવું પડે છે કે નહીં? તમે ગમે એટલા સ્વતંત્ર હો તો પણ તમારી મર્યાદામાં તો બંધાયેલા છો. ત્યારે આચાર્ય ભગવાન એમ કે છે કે તમે જ્ઞાન સ્વરૂપે આત્મા છો, તમે તમારા જ્ઞાનની મર્યાદામાં રહ્યો ને ભાઈ સાહેબ, તમે તમારી મર્યાદા ચૂકીને શુક્રવા ક્રોધાદિ ભાવે પરિણમો છો અને કર્મબંધન કરીને જન્મ મરણ કરીને દુઃખી થાવ છો, હેરાન થાવ છો. સ્વભાવ મર્યાદામાં રહ્યો પછી તમને દુઃખ થાય તો કેવું, જન્મ મરણ થાય તો કેવું? પ્રયોગ કરતો નથી એટલે સમજણને પ્રયોગમાં મૂક્યા વગર કોઈ દિવસ પરિણામ ન થાય. આ જીવ કેવળ બુદ્ધિનો ઉપયોગ કરીને સમજાયાનો સંતોષ પામીને પૂર્ણ વિરામ મૂકી દે છે ત્યાં. ખરેખર શરૂઆત હવે કરવાની છે સમજાના પછી. તમારે કોઈ કામ કરવું હોય પહેલા સમજી લેવું પડે કે નહીં? આપણે લંડનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા તો પૂછી લેતા હતા કે શું કરવું, તો કે ફલાણા સ્ટેશને તમારે ગાડી બદલવી પડશે. ફરાની ગાડીઓ બદલતા હતા ને, આપણો નકશો આપણા હાથમાં રાખી લેતા હતા કે હા અહીંથી ઉપડી ગાડી આપણી, સ્ટેન્ડ બોર્ડથી ઉપડી, આ ફલાણે આવી, આ ફલાણી આવી, આ અહીંયા ઉતરી જવાનું આપણે, પછી ત્યાંથી આ નંબર પ્લેટફોર્મ ઉપર આપણને આ ગાડી મળશે, આ સ્ટેશનની ગાડી મળશે, એના ગાડી ઉપર આમ લખ્યું હશે, પહેલાં વાતને સમજી લેવી પડે છે, પછી હાલીએ આપણે મુસાફરી કરીએ. એમ આપણે સમજ્યા એટલે કામ નથી થયું, ખરેખર તો સમજ્યા પછી કામ શરૂ થાય છે. આપણે ભૂલ એ કરીએ છીએ કે સમજ્યા એટલે કામ પૂરું થઈ ગયું, આ ભૂલ થાય છે. નથી આ ભૂલ નો થવી. એટલે અમારે ત્યાં પ્રયોગ એટલે ચાલે છે, તમે પ્રેક્ટિકલ શું કરો છો, સમજો તો છો, હવે પ્રેક્ટિકલ શું કરો છો, કયો આજે શું પ્રેક્ટિકલ કર્યું, આજે શું પ્રયાસ થયેલો, શું પ્રયોગ થયેલો, બોલો. કેવી રીતે સ્વાધ્યાય પદ્ધતિ હોવી જોઈએ તો કઈક અંદર ઉતરે, પરિણમે. પ્રયોગ વગર પરિણમ નથી આ સિદ્ધાંત છે, અને આપણે ત્યાં પ્રયોગ ને બાદ બાકી છે, સમજણ ને સમજણ પછી વાદ વિવાદ. કેમ કે તુંડે તુંડે મતિર ભિન્ના, દરેકની તુંબડીમાં જુદી જુદી મતિ. તો તમે આ વાક્ય વાંચ્યું એટલે તમે કહો કે જેમ જ્ઞાન થતું માલુમ પડે છે એનો આમ અર્થ થાય, ત્યારે હું કોકની જેમ જ્ઞાન થતું માલુમ પડે એનો આમ અર્થ થાય. જેમમાં તો જેમ લખ્યું છે, પછી અર્થ એક બીજો કાઢે ને એક બીજો કાઢે, બોલો કે મારો સાચો ને તારો ખોટો, થાય વાદ વિવાદ. નાલે છે કે નહીં વાદ વિવાદ, વિદ્વાનો જે ટોપ લેવલના છે એની વચ્ચે વાદ વિવાદ ચાલે છે. એ કઈ જરૂર નથી વાદ વિવાદ. આત્માનું કલ્યાણ કેમ થાય, સિદ્ધાંત ને સરળતાથી અંગીકાર કરવો, સિદ્ધાંત ને સરળતાથી ગ્રહણ કરવો. આપણે આપણું આત્મકલ્યાણ કરવા નીકળ્યા છીએ, વાદ વિવાદ કરવા નહીં. એટલે કોઈ વાદ વિવાદમાં ઘસડી જાય એટલે બંધ થઈ જવું. આપણે અમારે ઘણા કાગળો આવે છે, જવાબ આપો, આપણે સમજી જઈએ છીએ કે આને વાદ વિવાદ કરવો, લખી નાખે છે. તમારી વાત તમારી પાસે રાખો, અમારા ઉપર લાદવાનો મહેનત નહીં કરો. અમારે અમારી વાત તમારા ઉપર થોપવી નથી, લાદવી નથી. અમારી સમજણ અમારી પાસે રહેવા દો, તમારી સમજણ તમારી પાસે રહેવા દો. વાત પૂરી થઈ જાય, વાદ વિવાદ ન જોઈએ આપણે. ગુરુદેવ પાસે આવતા લોકો, મારે ચર્ચા કરો અમારી પાસે, ચાલો ચર્ચા કરો, અમારે શાસ્ત્ર ની ચર્ચા કરવી છે, રીતસર ચેલેન્જ મારે. ગુરુદેવ કે અમે કોઈને ચર્ચા નથી કરતા, ક્યાંથી કરો, હારી જાવ એટલે ન જ કરો ને. આ બાપુ અમે હારી જઈએ, અમે ક્યાં વાંધો, એમાં કે આપણે ના ના નથી જતા, ચર્ચા ને ના પડે એટલે શું કહે, ક્યાંથી કરો, પોલ છે બધી તમારી, તમે હારી જાઓ, ચર્ચા કરો તો ખબર પડે ને અમારી. યારે થઈ ગઈ ચર્ચા, શું કહે, આ તમે બોલ્યા ને એમાં અમારી ચર્ચા થઈ ગઈ, પતી ગઈ વાત. આપણે ક્યાં સર્ટિફિકેટ જોઈએ છે કે ના ના અમે નથી હાર્યા, તમે અમે જીત્યા છીએ, તમારી તંગડી તમે ઊંચી રાખો, અમારે કઈ વાંધો નથી. વાદ વિવાદમાં પડાય ને. શાસ્ત્રમાં એમ લખ્યું છે કે જેને બહિર્લક્ષી સૂક્ષ્મ જ્ઞાનનો અભિમાન ને અહંકાર વધે ત્યારે એ વાદ વિવાદમાં ઉતરે. વાદ વિવાદમાં કોણ ઉતરે, કે શાસ્ત્રો વાંચ્યા પછી બહિર્જ્ઞાનનો અહંકાર થાય, બાહ્ય જ્ઞાનનો અહંકાર થાય સૂક્ષ્મ જ્ઞાનનો, પછી વાદ વિવાદમાં જાય કે હું સાચો છું. કોઈ દિવસ એવું નુકસાન કરવું નહીં, એવા નુકસાનમાં જવું નહીં. આપણે વગર કીધે તો થઈ ગઈ ચર્ચા, ન કહી દીધું થઈ ગઈ ચર્ચા, કે તમારી ગાડી ક્યાં રહેશે ખબર છે. એવી સમયને શક્તિ ખોટી રીતે ખર્ચવાને આપણી પાસે અવકાશ જ ક્યાં છે, તો કોઈ સ્કોપ નથી. એ ચર્ચામાં પડાય જ અહીં જો પ્રયોગ કરાવે છે. આ પ્રયોગની વાત છે કે તમે તમારા પરિણમનમાં જુઓ, જેમ જ્ઞાન થતું માલુમ પડે છે તેમ ક્રોધાદી પણ થતા માલુમ પડતા નથી. તો કે ઈ પકડાણું નહીં, તો કે તો હવે બીજી રીતે પકડો. શું કે જેમ ક્રોધાદિક થતા માલુમ પડે છે તેમ જ્ઞાન થતું માલુમ પડતું નથી, એ તો તમને પકડાય છે ને. ક્રોધ તે હું, મને ક્રોધ છો, એ તો પકડાય, અનુભવાય છે ને. તો કે જ્ઞાન તે હું એમ એ વખતે આવ્યું તમને, તો કે નથી નથી આવતું. બસ ત્યારે જેમ ક્રોધાદિક થતા માલુમ પડે છે તેમ જ્ઞાન થતું માલુમ નથી પડતું. એવી જ રીતે જેમ જ્ઞાન થતું માલુમ પડે છે તેમ ક્રોધાદિક થતા માલુમ પડતા નથી. આમ વાત છે. બસ આ પ્રયોગ કરવા જેવો છે. જ્યાં સુધી ક્રોધ તે હું એમ પરિણમનમાં માલુમ પડે છે, માલુમ પડે એટલે અનુભવ થાય છે, ત્યાં સુધી જ્ઞાન તે હું એમ થતું માલુમ પડતું નથી. કાનની બૂટ પગડવી પડે, બરાબર છે વાત. હવે જ્યાં સુધી જ્ઞાન તે હું એમ થતું માલુમ ન પડે ત્યાં સુધી મારી ક્રોધ તે હું એવા અનુભવની ભૂલ છે એમ સ્વીકારો. આ અનુભવની ભૂલ છે, રાગ તે હું ક્રોધ તે હું તે અનુભવની ભૂલ છે. આત્માનું અસ્તિત્વ એમાં નથી, કેમ કે એ નાશ પામે છે, આત્મા એમાં મરતો નથી. ક્રોધ મરી ગયો ત્યારે આત્મા મર્યો નહીં, જ્ઞાન જીવતું છે. તો જ્ઞાનના પરિણમનને પકડો, જ્ઞાન પોતાપણે થતું સ્વયં માલુમ પડશે, એટલે ક્રોધાદિકની ભિન્નતા ભાષા વિના રહેશે નહીં. જ્યાં સુધી એ ઘૂંચ ન ઉકલે ત્યાં સુધી એ જ જગ્યાએ પ્રયત્ન કરવાનો, ક્યાંય બુદ્ધિને બીજે લગાવો નહીં, ક્યાંય બીજો પ્રયોગ કરો
નહીં.
આ જે વિભાવ ભાવો છે એ બધા સંયોગ જ છે, આગંતુક ભાવો છે. શાસ્ત્રમાં એને આગંતુક ભાવો કહે. આગંતુક એટલે મહેમાન, મહેમાન કાયમ ન રહે. ક્રોધ આવ્યો તમારો ચાલ્યો જવાનો, રાખ્યો હોય તો રાખવો હોય તો નહીં રહે. પછી તમને ઘડીક પછી કંઈક ફરી નહીં રીતે ક્રોધ કરો ને તો કંઈ નહીં થઈ ગયો, એ થઈ ગયો, હવે ફરી પાછું કંઈ આર્ટિફિશિયલી ન થાય. અને તમે બહુ ગુસ્સે થઈ ગયા, ફરી જરા એક વાર રિયલ સર કરો તો ન થાય. હવે હા, કેમ કે એ મહેમાન હતો, આમ આવ્યો અને ગયો, આવ્યો ને ગયો. તમારા ઘરમાં તો જ્ઞાનાદિ સંપત્તિ છે, ઓલા બધા મહેમાન આવે ને જાય છે, તમે વળગી પડો. ખોટું ખોટું ઓળખવાનું છે. બહુ સરસ વાત લીધી છે. શું જ્ઞાનના થવામાં જેમ જ્ઞાન થતું માલુમ પડે છે તેમ ક્રોધાદિક પણ થતા માલુમ પડતા નથી, અનુભવ થાય એવી વાત છે. અને ક્રોધાદિકનું જે થવું ને પરિણમવું તે જ્ઞાનનું પણ થવું ને પરિણમવું નથી, કેમ કે એકનો બીજામાં અભાવ છે. માટે એ આનું થવું તે આનું થવું નથી ને આનું થવું તે આનું થવું નથી. કારણ કે ક્રોધાદિકના થવામાં પરિણમવામાં જેમ ક્રોધાદિક થતા માલુમ પડે છે તેમ જ્ઞાન પણ થતું માલુમ પડતું નથી, માટે એકબીજામાં એકબીજાનો અભાવ સ્પષ્ટ અનુભવ ગોચર થાય છે. ક્રોધાદિકમાં તન્મય થઈને હું પણ પરિણમો ત્યારે જ્ઞાન પણ હું પરિણમું છું એ વાત અનુભવમાં રહેતી નથી. એ બતાવે છે કે ક્રોધમાં જ્ઞાન નથી. જો ક્રોધમાં જ્ઞાન નથી તો જ્ઞાનમાં ક્રોધ નથી, આપોઆપ સાબિત થાય છે. વાત રહી અનુભવ કરવાની, અનુભવ કરો તમે. આ રીતે આત્માને અને ક્રોધાદિકને ખરેખર નિશ્ચયથી એક વસ્તુ પણ નથી. આ વિજ્ઞાન લીધો કે વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે કે બે જુદી જુદી વસ્તુ છે, બે જુદા જુદા તત્વો છે, એકનો બીજામાં અભાવ છે. એવી રીતે જ્યારે આત્માને ભિન્નતા થાય છે ત્યારે એ કર્મ કરતો નથી, ક્રોધાદિકને કરતા ભાવે પરિણમતો નથી, તેથી એને નવું કર્મ બંધાતું નથી, તેથી તે મુક્ત થાય છે અને સંસારમાં પરખડતો નથી, એમ હવે આચાર્ય શ્રી કહેશે. ટોટલ એવી રીતે મારશે પછી આ વાતનો અહીં સુધી રાખે.